એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર વિચારમંથન કરવાના છીએ જેણે દુનિયાભરના લોકોની, એમ કહી શકાય કે સર્જનાત્મકતા વિશેની સમજને હલાવી દીધી છે. રિક રૂબિનનું ધ ક્રિએટિવ એક્ટ, અ વે ઓફ બીઈંગ.
હા, એટલે કે સર્જનાત્મક કાર્ય એક અસ્તિત્વની રીત.
બરાબર.
અને આ પુસ્તકની ચર્ચા આજે કરવી મને લાગે છે ખૂબ જ જરૂરી છે, કારણ કે સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે સર્જનાત્મકતા એટલે કળા, સંગીત, લેખન, બસ.
હા, મોટાભાગે એવું જ હોય છે.
પણ આ પુસ્તક કહે છે કે ના, એવું નથી. સર્જનાત્મકતા તો જીવન જીવવાની રીત છે, એક એવી ક્ષમતા જે આપણા સૌમાં છે પહેલેથી જ.
ખરેખર. અને આજના જમાનામાં જુઓ તો, જ્યાં સતત નવા વિચારો, નવી પદ્ધતિઓ, સમસ્યાઓના નવા ઉકેલોની જરૂર પડે છે, ત્યાં આપણી અંદર રહેલી આ શક્તિને ઓળખવી અને તેને જગાડવી એ ખૂબ મહત્વનું બની જાય છે.
ચોક્કસ. અને આ પુસ્તક એમાં આપણને મદદ કરી શકે છે.
તો ચાલો આ સફર શરૂ કરીએ.
શરૂઆત કરીએ લેખકથી, રિક રૂબિન. એમનું નામ સંગીત જગતમાં ખૂબ મોટું છે, પણ એમની વાત છે ને એ ફક્ત સંગીત પૂરતી સીમિત નથી જરાય.
હા, રિક રૂબિન અમેરિકાના લેજન્ડરી મ્યુઝિક પ્રોડ્યુસર છે. છેલ્લા 4 દાયકામાં તો એમણે સંગીતની દુનિયા પર એકદમ ઊંડી છાપ છોડી છે. પેલું ડેફ જેમ રેકોર્ડિંગ્સના સહસ્થાપક તરીકે,
હા, બિસ્ટી બોયઝ, એલએલ કૂલ જે, રન ડીએમસી,
એમણે હિપહોપને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મોટો ભાગ ભજવ્યો.
પણ એમની ખરી ઓળખ મને લાગે છે એમની અકલ્પનીય વિવિધતા છે. તમે જુઓ તો ખરા, હિપહોપ, રોક, કન્ટ્રી, હેવી મેટલ, પોપ,
જોની કેશથી લઈને એડેલ સુધી, સ્લેયરથી લઈને જે ઝેડ સુધી.
હા, એમણે જે રેન્જના કલાકારો સાથે કામ કર્યું છે તે અદ્ભુત છે. અને આટલી વિવિધતા જ બતાવે છે કે એમનો દ્રષ્ટિકોણ કેટલો વિશાળ હશે. મતલબ કોઈ એક શૈલીમાં બંધાયેલા નથી.
અને એમની કામ કરવાની રીત પણ સાવ અલગ છે. એ પોતે કોઈ વાદ્ય વગાડતા નથી કે ગીતો લખતા નથી, ખરું ને?
ના, જરાય નહીં. એમની ખાસિયત કલાકારને ઊંડાણપૂર્વક સાંભળીને એમના માટે જાણે એક એવું વાતાવરણ બનાવવામાં છે જ્યાં કલાકાર પોતાની અંદર રહેલું શ્રેષ્ઠ બહાર લાવી શકે.
હા, એમને મિનિમલિસ્ટ કહેવાય છે. ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરીને મૂળ તત્વને ચમકાવવું.
બરાબર. એટલે એ ટેકનિશિયન ઓછા અને એક માર્ગદર્શક. ક્યારેક તો જાણે ઝેન ગુરુ વધારે લાગે. એમણે આખી જિંદગી દુનિયાના ટોચના સર્જકોને નજીકથી જોયા છે, એમની પ્રક્રિયા, એમના સંઘર્ષ, એમની સફળતા.
એટલે આ પુસ્તક એમના વર્ષોના અવલોકન અને અનુભવનું નિચોડ છે, એમ કહી શકાય?
ચોક્કસ. એ કોઈ કળા નથી શીખવી રહ્યા, પણ કળાની જેમ જીવવાની રીત સૂચવી રહ્યા છે. એ મહત્વનું છે.
ખૂબ રસપ્રદ. આટલી રસપ્રદ પૃષ્ઠભૂમિ પછી હવે સીધા પુસ્તકના હાડ પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે જે આટલો પ્રભાવશાળી મનાય છે?
પુસ્તકનો પાયાનો વિચાર જ મને લાગે છે ક્રાંતિકારી છે. એ કહે છે કે સર્જનાત્મકતા કોઈ ગણ્યા ગાંઠ્યા લોકોનો ઇજારો નથી. એ કોઈ ખાસ કૌશલ્ય નથી, પણ માનવ હોવાનો, જીવંત હોવાનો એક મૂળભૂત ભાગ છે. ના, જરાય નહીં. એમની ખાસિયત કલાકારને ઊંડાણપૂર્વક સાંભળીને એમના માટે જાણે એક એવું વાતાવરણ બનાવવામાં છે જ્યાં કલાકાર પોતાની અંદર રહેલું શ્રેષ્ઠ બહાર લાવી શકે.
હા, એમને મિનિમલિસ્ટ કહેવાય છે. ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરીને મૂળ તત્વને ચમકાવવું.
બરાબર. એટલે એ ટેકનિશિયન ઓછા અને એક માર્ગદર્શક. ક્યારેક તો જાણે ઝેન ગુરુ વધારે લાગે. એમણે આખી જિંદગી દુનિયાના ટોચના સર્જકોને નજીકથી જોયા છે. એમની પ્રક્રિયા, એમના સંઘર્ષ, એમની સફળતા.
એટલે આ પુસ્તક એમના વર્ષોના અવલોકન અને અનુભવનો નિચોડ છે એમ કહી શકાય?
ચોક્કસ. એ કોઈ કળા નથી શીખવી રહ્યા, પણ કળાની જેમ જીવવાની રીત સૂચવી રહ્યા છે. એ મહત્વનું છે.
ખૂબ રસપ્રદ. આટલી રસપ્રદ પૃષ્ઠભૂમિ પછી હવે સીધા પુસ્તકના હાડ પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે જે આટલો પ્રભાવશાળી મનાય છે?
પુસ્તકનો પાયાનો વિચાર જ મને લાગે છે ક્રાંતિકારી છે. એ કહે છે કે સર્જનાત્મકતા કોઈ ગણ્યા ગણ્યા લોકોનો ઇજારો નથી. એ કોઈ ખાસ કૌશલ્ય નથી, પણ માનવ હોવાનો, જીવંત હોવાનો એક મૂળભૂત ભાગ છે. ના, જરાય નહીં. એમની ખાસિયત કલાકારને ઊંડાણપૂર્વક સાંભળીને એમના માટે જાણે એક એવું વાતાવરણ બનાવવામાં છે જ્યાં કલાકાર પોતાની અંદર રહેલું શ્રેષ્ઠ બહાર લાવી શકે.
હા, એમને મિનિમલિસ્ટ કહેવાય છે. ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરીને મૂળ તત્વને ચમકાવવું.
બરાબર. એટલે એ ટેકનિશિયન ઓછા અને એક માર્ગદર્શક. ક્યારેક તો જાણે ઝેન ગુરુ વધારે લાગે. એમણે આખી જિંદગી દુનિયાના ટોચના સર્જકોને નજીકથી જોયા છે. એમની પ્રક્રિયા, એમના સંઘર્ષ, એમની સફળતા.
એટલે આ પુસ્તક એમના વર્ષોના અવલોકન અને અનુભવનો નિચોડ છે એમ કહી શકાય?
ચોક્કસ. એ કોઈ કળા નથી શીખવી રહ્યા, પણ કળાની જેમ જીવવાની રીત સૂચવી રહ્યા છે. એ મહત્વનું છે.
ખૂબ રસપ્રદ. આટલી રસપ્રદ પૃષ્ઠભૂમિ પછી હવે સીધા પુસ્તકના હાડ પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે જે આટલો પ્રભાવશાળી મનાય છે?
પુસ્તકનો પાયાનો વિચાર જ મને લાગે છે ક્રાંતિકારી છે. એ કહે છે કે સર્જનાત્મકતા કોઈ ગણ્યા ગાંઠ્યા લોકોનો ઇજારો નથી. એ કોઈ ખાસ કૌશલ્ય નથી, પણ માનવ હોવાનો, જીવંત હોવાનો એક મૂળભૂત ભાગ છે. તે કંઈક કરવા કરતાં વધુ કંઈક હોવાની સ્થિતિ છે. દુનિયાને જોવાની, અનુભવવાની અને તેની સાથે સંવાદ કરવાની એક રીત.
હોવાની સ્થિતિ. આ ખરેખર ઊંડો વિચાર છે. એટલે કે આપણે બધા આપણી રોજિંદી જિંદગીમાં પણ સર્જનાત્મક હોઈ શકીએ. રસોઈ બનાવતી વખતે કે બાળકો સાથે રમતી વખતે, ઓફિસની કોઈ સમસ્યા ઉકેલતી વખતે.
બિલકુલ. રૂબિન કહે છે કે બ્રહ્માંડ પોતે જ વિચારો અને પ્રેરણાનો અખૂટ ભંડાર છે. આપણું કામ નવા વિચારો પેદા કરવાનું નથી, પણ આ ભંડાર માટે ખુલ્લા રહેવાનું છે, સંવેદનશીલ બનવાનું છે. આપણે એક એન્ટેના જેવા છીએ જે બ્રહ્માંડના સંકેતોને ઝીલે છે. વિચારો આપણામાંથી નથી આવતા, પણ આપણા થકી આવે છે.
એટલે અહીં પહેલો મોટો વિચાર સ્પષ્ટ થાય છે. સર્જનાત્મકતા કશુંક બનાવવાની ક્રિયા નથી, પણ કશુંક નોંધવાની અને ગ્રહણ કરવાની ક્રિયા છે. આનાથી તો આખી વાતનું વજન જ હળવો થઈ જાય છે.
હા, પેલું મહાન કંઈક બનાવવાનું દબાણ.
બરાબર, એ દબાણ હટી જાય છે.
એકદમ સાચું. પુસ્તકનો હેતુ આ જ છે, સર્જનાત્મક પ્રક્રિયા પરથી રહસ્યનો પડદો હટાવીને તેને એક સહજ કુદરતી શક્તિ તરીકે જોવી, જેની સાથે આપણે જોડાઈ શકીએ. અને એટલે જ આ પુસ્તક માત્ર કલાકારો માટે નથી,
પણ દરેક વ્યક્તિ માટે છે.
હા, જે કોઈ પોતાના જીવનમાં વધુ જાગૃતિ, વધુ મૌલિકતા અને વધુ ઊંડાણ લાવવા માંગે છે.
તો પુસ્તકની આખી સફર કેવી છે? મતલબ તે આપણને કેવી રીતે આ હોવાની સ્થિતિ તરફ દોરી જાય છે?
આ એક આંતરિક યાત્રા જેવી છે. શરૂઆત થાય છે આપણી આસપાસની દુનિયા પ્રત્યે વધુ જાગૃત થવાથી, જેને રૂબિન ટ્યુનિંગ ઇન કહે છે.
ટ્યુનિંગ ઇન
એટલે કે ખરેખર જોવું, ખરેખર સાંભળવું. પ્રકૃતિની નાની નાની વિગતો, મૌનનો અવાજ, પ્રકાશ અને પડછાયાની રમત, આ બધા પ્રત્યે સંવેદનશીલ બનવું.
અને પછી એ વાત કરે છે કે કેવી રીતે એ જાગૃતિમાંથી કોઈ વિચાર બીજ રૂપે આવે છે, પછી એની સાથે પ્રયોગ કરવો.
હા, કેવી રીતે એને કારીગરીથી આકાર આપવો અને અંતે ક્યારે એને પૂર્ણ થયેલું ગણીને જવા દેવું. આખું ચક્ર છે.
અને આ આખા ચક્ર દરમિયાન આવતા માનસિક અવરોધો, જેમ કે પેલો આપણી અંદરનો ટીકાકાર,
હા હા, કમિટી,
શંકા, સરખામણીનો ભાવ, લોકો શું કહેશે એનો ડર, એ બધા સાથે કેવી રીતે કામ કરવું એની પણ વાત છે.
બરાબર. પુસ્તક 78 ટૂંકા મનન કરવા જેવા પ્રકરણોમાં વહેંચાયેલો છે, જેમને વિચાર ક્ષેત્રો કહ્યા છે. જાણે નાના નાના ધ્યાનના મુદ્દાઓ હોય તેમ વાંચવામાં સરળ લાગે.
અને આખી યાત્રાનો અંતિમ મુકામ શું છે? કોઈ એક કૃતિ પૂરી કરવી?
ના, એ અંતિમ મુકામ નથી. અંતિમ મુકામ તો સર્જનાત્મકતાને આપણા સ્વભાવનો, આપણા અસ્તિત્વનો એક અભિન્ન ભાગ બનાવવાનો છે. તેને ડર કે ચિંતાનો વિષય બનાવવાને બદલે આનંદ, આશ્ચર્ય અને જોડાણનો અનુભવ બનાવવાનો છે.
ખૂબ જ સરસ. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ પાયાથી, ટ્યુનિંગ ઇન અને દૃષ્ટિ. આ ભાગનો મુખ્ય સાર શું છે?
આ પહેલો અને કદાચ સૌથી મહત્વનો તબક્કો છે. અહીં રૂબિન ભારપૂર્વક કહે છે કે સર્જનાત્મકતા આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આપણે બધા જ સર્જક છીએ, અને સૌથી મોટી વાત, વિચારો આપણા મગજની પેદાશ નથી.
આ વાત ફરી આવી.
સ્ત્રોત જે આપણી બહાર અસ્તિત્વ ધરાવે છે અને આપણે તેની સાથે જોડાઈ શકીએ છીએ. આપણું કામ શોધવાનું નથી,
પણ ઉપલબ્ધ થવાનું છે, સાંભળવાનું છે.
બરાબર.
એટલે અહીં જાગૃતિ એ જ મુખ્ય સાધન બની જાય છે, ખરું ને? પેલું એન્ટેના બનવા માટે.
બરાબર કહ્યું. આપણી આસપાસની દુનિયા પ્રત્યેની સજાગતા જ ચાવી છે. પ્રકૃતિની સૂક્ષ્મતા, મૌન, પ્રકાશ, આપણી ઇન્દ્રિયો જે અનુભવે છે તે બધું, સામાન્ય લાગતી બાબતોમાં રહેલી અસામાન્યતાને જોવી, આ જાગૃતિ દ્વારા આપણે વિચારોના વાહક બનીએ છીએ.
અને આપણા પોતાના અનુભવો, માન્યતાઓ, એ બધું.
હા, આપણી સંવેદનાઓ એ બધું એક ફિલ્ટર તરીકે કામ કરે છે, જે આવતા વિચારને એક અનન્ય રૂપ આપે છે. એટલે જ દરેકની અભિવ્યક્તિ અલગ હોય છે, ભલે વિચાર એક જ સ્ત્રોતમાંથી આવતો હોય.
આ જાગૃતિની વાત પરથી પુસ્તક આપણને આગળ ક્યાં લઈ જાય છે? હવે વાત કરીએ એ બીજની, જે શરૂઆતના વિચાર જેવું છે, એના વિશે શું કહે છે?
હા, બીજો ભાગ એ બીજ અને તેના પર થતા પ્રયોગ વિશે છે. રૂબિન કહે છે કે શરૂઆતમાં વિચાર એક નાજુક, અસ્પષ્ટ બીજ જેવો હોય છે, એકદમ નાજુક. તેને પકડી રાખવો, પણ તેના પર તરત જ કોઈ નિર્ણય કે મૂલ્યાંકન ન કરવો, તેને શ્વાસ લેવા દેવો. અને આ તબક્કે આપણી આસપાસની દુનિયામાંથી સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. વાંચવું, જોવું, સાંભળવું, અનુભવવું, આ બધું આપણા અર્ધજાગૃત મન માટે ખાતર જેવું કામ કરે છે.
અને પ્રયોગ? ઘણીવાર આપણને ડર લાગે કે આપણો વિચાર સારો નથી અથવા આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ. એ ડરનું શું?
રૂબીના ડરને હટાવવાનું કહે છે. પ્રયોગ કરવો એટલે શું? રમવું, બસ રમવું.
રમતની જેમ.
હા, પરિણામની ચિંતા કર્યા વિના ફક્ત ઉત્સુકતાથી દોરાઈને કંઈક કરવું. ખરાબ વિચારોનું પણ સ્વાગત કરવું, કારણ કે કોને ખબર એમાંથી શું નીકળે. ક્યારેક જાણીતા રસ્તા ક્લિશે પર ચાલવાથી પણ શરૂઆત થઈ શકે છે, એમાં કંઈ ખોટું નથી.
અને પેલી મર્યાદાવાળી વાત, એ રસપ્રદ છે.
હા, ક્યારેક જાણી જોઈને પોતાના પર મર્યાદાઓ કન્સ્ટ્રેન્ટ્સ લાદવાથી, જેમ કે ફક્ત 3 રંગો વાપરવા કે પછી અમુક જ શબ્દોમાં વાત કહેવી, એનાથી પણ સર્જનાત્મકતાને નવો માર્ગ મળે છે. મર્યાદાઓ આપણને જુદી રીતે વિચારવા મજબૂર કરે છે.
બરાબર. એકવાર વિચારનું બીજ રોપાય અને થોડા પ્રયોગો થાય, પછી આવે છે કારીગરીનો તબક્કો. અહીં શું બદલાય છે? શું હવે બુદ્ધિનો ઉપયોગ શરૂ થાય છે?
ત્રીજા ભાગમાં કારીગરીના તબક્કે અંતસ્ફુરણા સાથે હવે કૌશલ્ય, ટેકનિક અને સભાન પ્રયત્નો જોડાય છે. હવે આપણે વિચારને આકાર આપવાનું શરૂ કરીએ છીએ. પણ અહીં રૂબીન એક મહત્વની ચેતવણી આપે છે.
શું?
કે બુદ્ધિ અને તર્કને એટલા હાવી ન થવા દેવા કે પેલા મૂળ વિચારની સહજતા જ મરી જાય. પેલી જે સ્પાર્ક હતી ને,
હા, એ જતી રહે.
હા, એટલે અર્ધજાગ્રત અને સભાન મન વચ્ચે સતત સંવાદ અને સંતુલન જરૂરી છે.
આ તબક્કે નિયમિતતા અને ગતિ જાળવી રાખવાનું મહત્વ પણ હશે, નહીં? કેમ કે હવે ખરેખર કામ કરવાનું છે.
ચોક્કસ. રૂબીન મોમેન્ટમ એટલે કે ગતિ અને રિચ્યુઅલ એટલે કે નિયમિત અભ્યાસ પર ભાર મૂકે છે. રોજ થોડો સમય કાઢીને પણ કામ પર હાજર રહેવું, ભલે થોડું જ થાય, એનાથી એક લય બંધાય છે. પણ સાથે સાથે ધીરજ રાખવી અને ક્યારે અટકવું, ક્યારે વિરામ લેવો એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ક્યારેક થોડો સમય દૂર રહેવાથી અર્ધજાગ્રત મનને કામ કરવાની તક મળે છે અને નવા ઉકેલો સૂજે છે.
અને પેલી શંકા જે દરેક સર્જનાત્મક વ્યક્તિને પરેશાન કરે છે, આ બરાબર છે, આ કોઈને ગમશે, એનું શું? આપણે બધાના મનમાં એક નાનકડી સભા તો બેઠી જ હોય છે ને?
હા હા,
જે સતત ટીકા કરતી રહે, ખરો ને?
હા, એ કમિટીની વાત રૂબીન કરે છે. તેઓ કહે છે કે શંકા એ નિષ્ફળતાની નિશાની નથી, પણ પ્રક્રિયાનો એક ભાગ છે, નોર્મલ છે.
એટલે એનાથી ગભરાવાની જરૂર નથી?
બિલકુલ નહીં. એનો અર્થ એ નથી કે તમે ખોટા રસ્તે છો. એ શંકાને એ આંતરિક ટીકાકારોને સ્વીકારો, એમને સાંભળો, પણ એમના કયા પ્રમાણે ચાલશો નહીં. તમારું ધ્યાન કામ પર રાખો, એ મહત્વનું છે.
સમજાયું. આ બધું પસાર કર્યા પછી વાત આવે છે કામને પૂરું કરવાની અને તેને દુનિયા સમક્ષ મૂકવાની. આ અંતિમ તબક્કાઓ વિશે પુસ્તક શું માર્ગદર્શન આપે છે? પૂર્ણતા અને એ બધું.
ચોથા અને પાંચમા ભાગમાં રૂબીન પૂર્ણતા, અવરોધો અને અંતે મહાન કાર્ય, ધ ગ્રેટ વર્કની વાત કરે છે. પહેલી વાત, કોઈ કામ ક્યારે પૂરું થયું એ કોઈ ગણિત નથી.
ઓહ, તો શું છે?
એ એક અનુભૂતિ છે, અંતઃસ્ફુરણા છે. ક્યારેક આપણે વધુ પડતું કામ કરીને ઓવરવર્કિંગ, મૂળ વિચારની તાજગી કે સત્યને મારી નાખીએ છીએ. ખબર જ ના પડે કે ક્યારે અટકવું.
અને પરફેક્શન, સંપૂર્ણતાનો આગ્રહ, ઘણા લોકો આમાં ફસાઈ જાય છે, ક્યારેય પૂરું જ ન થાય એમનું કામ.
રૂબીન સ્પષ્ટ કહે છે કે સંપૂર્ણતાવાદ, પરફેક્શનિઝમ એ બીજું કંઈ નથી પણ ડરનું જ એક રૂપ છે. ડર કે આપણું કામ પૂરતું સારું નથી, ડર કે લોકો ટીકા કરશે. માણેક અભિવ્યક્તિ કરવાનું છે. થોડી અપૂર્ણતા જ તો કામને માનવીય અને સાચું બનાવે છે. આપણે કામ સાથે સહકાર કરવાનો છે, એને દબાવવાનું નથી. સાંભળવાનું છે કે કામ પોતે શું બનવા માંગે છે.
રસપ્રદ. અને જો વચ્ચે બ્લોક આવી જાય, કંઈ સૂજે નહીં, ત્યારે? ઘણાને થાય છે આવું.
રૂબીન કહે છે કે સર્જનાત્મક અવરોધો, ક્રિએટિવ બ્લોક્સ પણ પ્રક્રિયાનો જ ભાગ છે. એ અંત નથી, ચિંતા ન કરવી.
તો એ શું છે?
એ કદાચ સંકેત છે કે હવે આરામ કરો, થોડો સમય કંઈક બીજું કરો, નવું ઇનપુટ લો, તમારો દૃષ્ટિકોણ બદલો, કંઈક નવું જુઓ, સાંભળો, અને સૌથી મહત્વની વાત, પ્રેક્ષકો વિશે છેલ્લે વિચારો.
છેલ્લે?
હા, પહેલા એ બનાવો જે તમને સાચું લાગે છે, જે તમારી અંદરથી આવે છે. તમારી પ્રામાણિકતા જ સાચા પ્રેક્ષકોને તમારી તરફ ખેંચશે.
સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે જોવા એ તો બહુ મોટી ચિંતા હોય છે.
એને બાહ્ય પરિબળો ગણવા, સાચો પુરસ્કાર અને સંતોષ તો બનાવવાની ક્રિયામાં જ છે, પરિણામમાં નહીં. પછી ભલે તાળીઓ પડે કે ટીકા થાય, એનાથી બહુ ફરક ન પડવો જોઈએ. અને છેલ્લે, જ્યારે કામ પૂરું થાય ત્યારે તેને પ્રેમથી દુનિયામાં જવા દો, એના પર તમારો અધિકાર છોડી દો. આખી વાતનો સાર એ છે કે અંતિમ ધ્યેય કોઈ એક પ્રોજેક્ટ નથી, પણ સર્જનાત્મકતાને, જાગૃતિને, ઉત્સુકતાને જીવન જીવવાની રીત બનાવવી છે.
ખરેખર આ પુસ્તક આપણી સર્જનાત્મકતા વિશેની અને કદાચ જીવન વિશેની પણ ઘણી ધારણાઓને પડકારે છે. જો આપણે આમાંથી મુખ્ય વિચારો કે સંદેશા તારવવા હોય તો કયા કહી શકાય? થોડા મુખ્ય મુદ્દા.
ચોક્કસ. સૌથી પહેલો અને પાયાનો સંદેશ તો એ જ કે સર્જનાત્મકતા સાર્વત્રિક છે, એ આપણો માનવ અધિકાર છે. આપણે બધા જન્મજાત સર્જક છીએ. આ વિચાર જ આપણને મુક્ત કરે છે.
હા, અને પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
બરાબર. આપણે રોજબરોજના નાના નાના કામોમાં પણ આ સર્જનાત્મકતાનો અનુભવ કરી શકીએ છીએ, જેમ કે ઘરમાં કંઈક નવું સજાવવું કે રસોઈમાં કોઈ નવો પ્રયોગ કરવો.
બીજો મહત્વનો મુદ્દો જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે, કલાકાર કે સર્જક માત્ર વાહક છે, સ્ત્રોત નથી. આ વિચાર આપણા અહંકારને ઓગાળી નાખે છે. જ્યારે આપણને લાગે કે વિચાર મારો છે ત્યારે દબાણ વધી જાય છે.
સાચી વાત. પણ જો આપણે માનીએ કે આપણે ફક્ત એ વિચારને પસાર થવા માટેનું માધ્યમ છીએ, તો પ્રક્રિયા વધુ સહજ અને આનંદદાયક બને છે, ઓછું ટેન્શન રહે.
ત્રીજો મુદ્દો જે આખા પુસ્તકમાં ગુંજતો રહે છે તે છે જાગૃતિનું અત્યંત મહત્વ, પેલું ટ્યુનિંગ ઇન.
હા, આપણી આસપાસની દુનિયા પ્રત્યે, આપણી અંદર ચાલતા વિચારો અને ભાવનાઓ પ્રત્યે સજાગ રહેવું એ જ સર્જનાત્મકતાની ચાવી છે. ખરેખર જોવું, સાંભળવું, અનુભવવું, શહેરમાં ચાલતી વખતે પણ આકાશના રંગો જોવા કે કોઈની વાત ધ્યાનથી સાંભળવી, આ બધું જ જાગૃતિ કેળવવામાં મદદ કરે છે.
ચોથો મુદ્દો જે આજના પરિણામલક્ષી સમાજમાં ખૂબ જ રાહત આપે છે તે છે પ્રક્રિયાનું મહત્વ ઉત્પાદન કરતાં વધુ છે. બનાવવાની ક્રિયામાં જ આનંદ છે, સંતોષ છે.
બરાબર. પરિણામ શું આવશે તેની ચિંતા છોડીને જ્યારે આપણે વર્તમાન ક્ષણમાં રહીને કામનો આનંદ માણીએ છીએ ત્યારે શ્રેષ્ઠ પરિણામ આપોઆપ આવે છે. આ વાત કોઈ શોખ હોય કે વ્યવસાયિક કાર્ય, બંનેને લાગુ પડે છે.
અને પાંચમો મુદ્દો કયો ગણાવી શકાય?
પાંચમો મુદ્દો જે મને લાગે છે કે ઘણા લોકોને મદદરૂપ થઈ શકે તે છે અપૂર્ણતાને સ્વીકારવી અને અંતઃસ્ફૂર્ણા પર વિશ્વાસ રાખવો. સંપૂર્ણ બનવાના પ્રયાસમાં આપણે ઘણીવાર અટકી જઈએ છીએ અથવા મૂળ વિચારની સહજતા ગુમાવી દઈએ છીએ.
હા, એ પરફેક્શનિઝમ વાળી વાત.
રૂબિન કહે છે કે પ્રામાણિક અભિવ્યક્તિ વધુ મહત્વની છે અને આપણી અંદરથી જે અવાજ આવે છે, આપણી અંતઃસ્ફૂર્ણા, તેના પર ભરોસો રાખવો જોઈએ. એ આપણને સાચો રસ્તો બતાવે છે ઘણીવાર.
આ પુસ્તક એવા વિચારોથી ભરેલું છે જે આપણને વારંવાર વિચારતા કરી દે. એમાં ઘણા એવા વાક્યો છે જે સૂત્ર જેવા બની જાય, નહીં?
યાદ રહી જાય એવા.
હા, ચોક્કસ. એવા કેટલાક નોંધપાત્ર વિચારો પણ નજર કરીએ.
જરૂર.
એક વિચાર જે વારંવાર યાદ આવે છે તે આ છે. કલાકાર એક વાસણ છે, કલાકાર એક ફિલ્ટર છે, કલાકાર એક એન્ટેના છે. આપણે વિચારોનો સ્ત્રોત નથી, આપણું કામ તેમના પ્રત્યે જાગૃત રહેવાનું છે. આ વાક્ય સર્જકની ભૂમિકાને કેટલી સુંદર રીતે પુનઃવ્યાખ્યાયિત કરે છે.
હા, એમાંથી અહંકાર અને દબાણ બંને નીકળી જાય છે. બીયુ પી પ્રેક્ષકો વાળી વાત. પ્રેક્ષકો છેલ્લે આવે છે, કાર્ય પહેલા કલાકાર માટે છે. જો તમે કોઈ ચોક્કસ પ્રેક્ષકો માટે કંઈક બનાવી રહ્યા છો તો તમે સેવાના વ્યવસાયમાં છો, કલાના વ્યવસાયમાં નહીં.
ઓહો, આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. લાઇક્સ અને કમેન્ટ્સની ચિંતામાં મૂળ વાત જ રહી જાય.
બરાબર. પ્રામાણિકતા અને આંતરિક અવાજને વફાદાર રહેવું એ જ સાચી કળા છે, અને સંપૂર્ણતાવાદના ડરને દૂર કરતું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે. આપણે સંપૂર્ણ કાર્ય બનાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા, આપણે સંપૂર્ણતાની આપણી ધારણાને વ્યક્ત કરવા માંગીએ છીએ. સંપૂર્ણ કાર્ય શક્ય નથી, પ્રામાણિક અભિવ્યક્તિ શક્ય છે.
આનાથી કેટલી રાહત મળે! ભૂલો કરવાની, અપૂર્ણ રહેવાની છૂટ મળે છે. એ પણ એક જાતની આઝાદી છે.
ચોક્કસ. અને છેલ્લે એક ટૂંકું પણ ગહન વાક્ય. તમે જે નોંધો છો પણ બીજું કોઈ જોતું નથી તે શોધો.
આ આપણી પોતાની અનન્ય દૃષ્ટિ પર વિશ્વાસ મૂકવાનું કહે છે. દરેક વ્યક્તિ દુનિયાને અલગ રીતે જુએ છે અને એ જ મૌલિકતાનો સ્ત્રોત છે. આપણને જે નાની વાત સ્પર્શી જાય, કદાચ એમાં જ કોઈ મોટો વિચાર છુપાયેલો હોય.
તો આ બધી ઊંડી વાતોનો, ફિલોસોફીનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? આ ફક્ત મોટા કલાકારો માટે છે કે આપણા જેવા સામાન્ય લોકો માટે પણ આમાં કંઈક છે?
ના ના, મને લાગે છે આ દરેક માટે છે. દાખલા તરીકે, જો કોઈ કલાકાર ક્રિએટિવ બ્લોક અનુભવી રહ્યો હોય તો રૂબિનની સલાહ શું છે? રૂટિન બદલો, કંઈક સાવ અલગ કરો, પ્રકૃતિમાં જાઓ, આરામ કરો.
હા, અને શંકા આવે તો તેને સ્વીકારો, પણ કામ કરતા રહો.
બરાબર. અને પ્રોજેક્ટ પૂરો કરતી વખતે શું આ પરફેક્ટ છે એમ નહીં, પણ શું આ એ વાત કહે છે જે મારે કહેવી હતી એમ પૂછો.
અને જે લોકો બિઝનેસ, નોકરી કે બીજા કોઈ વ્યવસાયમાં છે, તેમના માટે પણ આમાંથી ઘણું શીખવાનું છે. જેમ કે પેલી મર્યાદાઓવાળી વાત, કોઈ સમસ્યાનો ઉકેલ ન મળતો હોય તો તેના પર કોઈ મર્યાદા મૂકીને વિચારો.
હા, જેમ કે ઓછામાં ઓછા બજેટમાં આ કેવી રીતે થાય.
બરાબર. ઘણીવાર મર્યાદાઓ જ નવા રસ્તા ખોલે છે. ઓફિસમાં એવું વાતાવરણ બનાવો જ્યાં નવા પ્રયોગો અને નિષ્ફળતાને પણ સ્વીકારવામાં આવે, અને ડેટા અને તર્કની સાથે સાથે તમારી અંતસ્ફુરાણા, ગટ ફીલિંગ પર પણ ભરોસો રાખો.
અને અંગત જીવનમાં મને લાગે છે કે અહીં તો આ ફિલોસોફી સૌથી વધુ ઉપયોગી થઈ શકે. પેલું ટ્યુનિંગ ઇન,
એટલે કે માઇન્ડફુલનેસનો અભ્યાસ.
હા, રોજની ચા પીતી વખતે ખરેખર તેનો સ્વાદ માણવો, ચાલતી વખતે આસપાસના અવાજો સાંભળવા, કોઈ શોખ હોય તો પરિણામની ચિંતા કર્યા વિના ફક્ત પ્રક્રિયાનો આનંદ લેવો, કોઈ મુશ્કેલી આવે તો તરત ઉકેલ શોધવા દોડવાને બદલે થોડો સમય વિચારને પાકવા દેવો.
સાચી વાત છે. આ તો જાણે જીવન જીવવાની એક ગાઈડબુક જેવું છે, જે આપણને વધુ જાગૃત, વધુ સહજ અને વધુ આનંદિત રહેવામાં મદદ કરે, મને તો એવું લાગ્યું.
આ આખી ચર્ચા પરથી જો એક મુખ્ય શીખ મને મળી હોય તો એ છે કે સર્જનાત્મકતા એ કોઈ એવી વસ્તુ નથી જે આપણે કરીએ છીએ, પણ એ કંઈક છે જે આપણે છીએ. આ એક નાનકડો દ્રષ્ટિકોણનો ફેરફાર છે, પણ એ બધું બદલી નાખે છે.
હા, એનાથી પેલું પરફોર્મન્સનું દબાણ
એ હટી જાય છે અને તેને આપણા હોવાનો એક ભાગ બનાવે છે.
અને મારા માટે સૌથી મોટો સંદેશ એ મુક્તિ અને આનંદનો છે, જે અહંકાર છોડવામાં, સંપૂર્ણતાનો મોહ ત્યજવામાં અને પરિણામથી અલિપ્ત રહેવામાં મળે છે. જ્યારે આપણે આ બોજ ઉતારી દઈએ છીએ, ત્યારે સર્જનની પ્રક્રિયા ખરેખર એક રમત જેવી, એક ધ્યાન જેવી બની જાય છે.
અને એ પ્રક્રિયા પોતે જ પુરસ્કાર બની જાય છે.
એકદમ.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જો સર્જનાત્મકતા ખરેખર હોવાની રીત છે, તો આપણા રોજિંદા જીવનની એવી કઈ સામાન્ય ક્ષણ છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી, જેને આપણે વધુ જાગૃતિ અને સર્જનાત્મકતાથી જીવી શકીએ? કદાચ આપણે જે રીતે બીજા સાથે વાત કરીએ છીએ.
હા, અથવા જે રીતે આપણે સવારે ઉઠીએ છીએ, કે પછી જે રીતે આપણે ભોજન લઈએ છીએ.
બરાબર. આના પર વિચાર કરવાથી કદાચ જીવનના ઘણા નવા રંગો દેખાઈ શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.